राज करत दई अभिगोई किन्ने सी अस जस कर ही न कोई। आने तो आ कई कही एनु प्रारब्ध बगाड़ी नाखी। राज करत आटला सरस मजाना राज सुख था, सरस मजाना राज सुख छे एने धूलधाणी करी रही छे। न जाने એને એવું તે શું કરી નાખ્યું, એવું શું એટલું બધું કર્યું કે આ દુનિયામાં આ સૃષ્ટિમાં જગતમાં આવું કોઈએ નહીં કર્યું હોય એવું આને આ કરવા બેઠ્યું છે। આમ સમજાવવા વાળા, ખૂબ જ સરસ શિખામણ આપવા વાળા બધા પ્રયત્ન કરીને આખરે થાક્યા, અને જેમ બે હાથ જોડીને પેલું આમ જોરથી હાથ પછાડી બાપલા હવે તારાથી તો ભગવાન તોબા એમ કહી દીધું। કિન્ને સી અસ જસ કરહી ન કોઈ, દુનિયામાં કોઈ ના કરે એવું આને કરી બતાવ્યું, એવું કરી નાખ્યું। બતાવ્યું તો સારું, કોઈ ના કરે એવું એને કરી નાખ્યું। એના માટે એ વિધિ બિલપહી, આમ આખા અયોધ્યામાં વાત જોત જોતામાં ફેલાઈ ગઈ કે બધા જ સમજાવવા ગયા હતા, સલાહ આપવા ગયા હતા, શિખામણ આપવા ગયા હતા, પણ કોઈ કહેતા કોઈની એક પણ સહેજ માન્યું જ નહીં, સહેજ ના માન્યું। અને ન માને એટલે જે સાણો માણસ હોય ને એ ઉભો થઈ જાય, કહેવાની જોડે ક્યાં રજક કરવી, આ માણસ જ જડ છે। અને એમાં ગુરુ નાનકજી કહે એકે કહી દુસરે સે દુજે ને માની, ગુરુ નાનક કે દોનો જ્ઞાની, એકને કહી દુજે ને ન માની, ગુરુ નાનક કે દોનો અજ્ઞાની। તો આ મહાપુરુષો આ પ્રમાણે જો પોતાના જીવનનો અનુભવ કહેતા હોય પોતાની પવિત્ર વાણીની અંદર, તો સમજાવનારા પણ બધા ઉભા થઈ ગયા કે બસ હવે આના માટે બહુ માથાકૂટ, બહુ હવે મહેનત થાય નહીં, બસ ઉભા થઈ ગયા એમ। ઘણી વાર પ્રશ્નનો નિકાલ ન આવે સમસ્યાનો, એ બધા ઉભા થઈ ગયા, સમસ્યાનો ઉકેલ ના આવ્યો અને એવા સંઘર્ષમાં આવી ગયા, બધા ઉભા થઈ ગયા એમ। કઈ કઈ ની આગળથી સલાહ આપવા વાળા બધા જ હાથ ખંખેરીને હારી થાકીને ઉભા થઈ ગયા। એ વિધિ બિલપહી પુરનાર પુરનારી, અને આમ બિલકુલ હતાશ થઈને, મારા દશરથજી તો ભાંગી જ પડ્યા છે, હજુ ધરણી પર ભોય ઉપર પડ્યા છે, ઉભા થવાની પણ શક્તિ નથી રહી, શોકને કારણે એટલા બધા અશક્ત થયા છે કે મારા દશરથજીએ પોતાની જાતે બેઠા થવાની પણ શક્તિ નથી રહી, ઉભા થવાની તો બાજુએ રહી પડ્યા છે ધરણી ઉપર, આ શોકની વ્યાકુળતાને કારણે અશક્ત બનીને। પણ એટલું જ નહીં, એકલા દશરથજી નહીં, એ બીજે બિલપહી પુરનર નારી, અને આવી જ રીતે આખું અયોધ્યા દશરથ રાજાની રાજની બધી જ પ્રજા બિલપહી વિલાપ, ખુલ્લે મળે વિલાપ કે આ શું અમારે સાંભળવાનું આવ્યું, આ અમારે અમારે ભાગે આ જોવાનું આવ્યું। જેમ વૃદ્ધ પિતા હોય 90-95-100 વર્ષનું, અને 75-80 વર્ષનો દીકરો જયારે જાય ગુજરી જાય ત્યારે એને કેટલું દુઃખ થાય, એટલી બધી પારાવાર એને પીડા થાય કે અરે મારે મારા છોકરાને મોત જોવાનો વારો આવ્યો। બસ એમ જ અયોધ્યા આખું એટલું ભયંકર વિલાપમાં, અસહ્ય દુઃખ અને વેદનાની અંદર જભરાઈ ગયું, અંદર ડૂબ્યું કે બિલપહી એ વિધિ। પેલા સમજાવનારા તો આંખ આંખ ભીની કરીને ત્યાંથી નીકળ્યા રડીને કે હવે આ નહીં માને, આપણે તો આપણા રામ ભગવાનને ગુમાવવાનો વારો આવશે। સમજણ ને શિખામણ આપવા વાળા રડતા રડતા બહાર નીકળ્યા ને, ત્યાં બહાર ઉભી થયેલી જે અખડે ઠઠ જામેલી અયોધ્યાની પ્રજાએ પણ જોયું કે આ બધા જ રડતા આવે છે, એટલે એ બધા એની આંખમાં આંસુ જોયું એટલે સામે બધાની ધીરજ ખૂટી જાય, કોઈ પોતાની જાતને પકડી ના રાખે હૈયાને, આંખના આંસુને રોકવા સૌને માટે મુશ્કેલ થઈ પડે. એ બીજી બિલ પહી પુર નર નારી અને આ કુચાલ ચાલનારીને કોટિક એટલે અસંખ્ય ગાળો દેવા માંડ્યા. કેવી કેવી ગાળો હશે તો અયોધ્યાવાસીઓ જાણે, અને જેને આપી હોય જાણે, ઝઘડો થયો હોય અને ગાળો ભણે તે વખતે એમને ખબર પડે કેવી ગાળો અપાય. બાકી જાનકીદાસ મહારાજ તો શીખવાડતા કે ઝઘડો થાય ને તો કે ગાળો કેવી રીતે ભંડાય ખબર છે કે છે, તને ભક્તિ આવે, તને સદબુદ્ધિ આપે, તારો વૈકુંઠમાં વાસ થાય, એમ મુઓ કે નખો દો ના કે, પણ એને કે આવી ગાળ ભંડાય. જે છે એ ભલે, પણ અહીંયા આગાડી અયોધ્યાના નગરજનવાસીઓએ ભયંકર પસ્તાળ, ગાળોની પસ્તાળ પડી એક પછી એક અને અસંખ્ય, કારણ કે પ્રજા અસંખ્ય ભેગી થઈ હોય અને એ અસંખ્ય પ્રજાના મોઢે જે નીકળે અને જે પરિસ્થિતિ સર્જાય તો એનું પરિણામ એ તો સૌએ ભોગવવું રહ્યું. તો આજનો જમાનો હોય ને તેની પર કેટલાય ટામેટાએ ફેંક્યા હોય ને પથરાએ ફેંક્યા હોય, અને એટલે કઈ કઈ ને માટે એટલી બધી અકળામણ લોકોની અંદર, લોકોના મગજમાં ઉતરી કે આ ખોટી રમત રમવા વાળી કુચાલ, જેની ચાલ જ ખોટી છે, કે જે કપટી છે, જેના હૃદયમાં માત્ર પોતાના દીકરા માટેનો સ્વાર્થ જ પડ્યો છે, એને આટલી બધી અયોધ્યાની પ્રજા કોઈ ગણનામાં કોઈ લેખામાં જ આવતી નથી, કે માત્ર એક ભરત જ દેખાઈ રહ્યો છે ને પોતાનો દીકરો, પણ આટલા બધા જેને માટે કકળી રહ્યા છે. સર્વાનું મતે કહીએ કે કદાચ મળે તો એક કે બે જ મત, ત્રણ મત મળે, દિવધારને મળે, મંથરા, કૈકેયી અને છેલ્લે કદાચ ભરતજી આપે, તો ભરતજી તો આપે નહીં. આટલું બધું એક તરફી જ જ્યાં સમગ્ર એ હતું, છતાં પણ પ્રજા દુઃખી થઈ રહી છે, એક તરફી દુઃખી થઈ રહી છે. આજે જોઈએ છે આ મોંઘવારીમાં પ્રજા એક તરફી જ પીડા પામી રહી છે. મંથરાને કઈ કઈ બેને જ ફાયદો થવાનો હોય, અહીંયા મંથરા અને કઈ કઈ બેને જ ફાયદો થવાનો હોય, બાકી આખી પ્રજા રડતી હોય, એ દશા અયોધ્યાવાસીની થઈ. અને બધાએ લેવા જાય એક 90 રૂપિયા 85 રૂપિયા દાળ મળતી હોય, પછીથી ના છૂટકે જ મગજમાં તો કઈ કઈ ચાલતું હોય, ભાઈ શું કરીએ, હવે મહેમાન આવ્યા હોય એટલે તું એને દાળ લાવી જ પડે, નહીં તો એમ એમ ચાલવી લઈએ. એ કુચાલી કોટી કે ગા, આમ અસંખ્ય પસ્તાળ પડે, જેમ મોંઘવારીનો પસ્તાળ નેતા ઉપર પડે, એમ અયોધ્યાવાસીનો પસ્તાળ અપમાનનો કઈ કઈ ઉપર પડ્યો છે. એવો શ્વાસ લે, અંદરથી આમ ધગ ધગતો શ્વાસ નીકળે બળતરાનો, અંદર કાળજું પડી રહ્યું હોય ચળ ચળ ચળ, અને એ બળ્યાનો જે અંદરથી ગરમ ગરમ ધમાડો નીકળતો હોય એ આમ ખબર પડે આ આના આના શ્વાસમાં નિશાસો બહાર આવી રહ્યો છે, અને નિશાસાથી જે માણસ બળતો હોય એની દશા કેવી હોય. જરાહી વિષમ જ્વર, જાણે કે ભયંકર વિષમ જ્વર એટલે તાવ, આમ ધગ ધગ આખું શરીર ધગ 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 થાય, અડીએ તો આપણને એમ થાય કે આટલો બધો, તો એવો વિષમ જ્વર. વિષમ જ્વર કોને કહેવાય, જેને પેલો એ વિષમ જ્વર ટાઈફોઇડ, એને આપણે ગુજરાતીમાં વિષમ જ્વર, સંસ્કૃતમાં પણ એને વિષમ જ્વર કહે છે. તો એવો વિષમ જ્વર કે કોઈનો હઠીલો માને જ નહીં, દવાનું ના સાંભળે, ડોક્ટરનું ના સાંભળે, ઇન્જેક્શન પર ઇન્જેક્શન ખાયા કરે પણ સાંભળે ડોક્ટરનું નહીં કે ઇન્જેક્શનનું ના સાંભળે, એનું નામ વિષમ જ્વર. તો આખી પ્રજા વિષમ જ્વરથી બળી રહી છે, તપી રહી છે અંદર. એટલો બધો તાપ હોય, જેમ તાવનો તાપ શરીર સહન ન કરી શકે, શિથિલ થઈ જાય, માંદું પડી જાય, સુઈ રહે, એમ આખી અયોધ્યા આ વિષમ જ્વર થી એવી બધી શિથિલ, એટલી બધી શિથિલ ને દુઃખી થઈ ગઈ કે અસહ્ય વેદના, એને સુઈ જવું પડે. જેમ ટાઈફોઈડ થયો હોય તો બીજા શું થશે, બચશે કે નહીં બચે? આટલો બધો 104 ને 5 તાવ છે. તો એમ અયોધ્યાના વાસીઓને પણ જે વિષમ જ્વર લાગ્યો ને એટલી બધી દાહ થાય શરીરમાં પીડા, તો એમ થાય કે વિષમ જ્વર કવની રામ અભિનો જીવન આશ. એવો એવો તાવ ચડી ગયો છે કે ભગવાનના વિયોગથી હવે જીવાશે કે કેમ? આ વિયોગનો જ્વર જીવાડશે, જીવવા દેશે કોઈને કે મારી નાખશે? અને એ રીતે કવની રામ અભિનો, તો હવે ભગવાનનો વિયોગ એ જીવનનો મોટામાં મોટો તાપ, તાવ, શરીરની પીડા, અને એ વિયોગ અસહ્ય વેદના ઉભી કરી દે, બધું સહન થઈ જાય. પણ ભગવાનનો વિયોગ સહેજ પણ સહન ન થાય. પુનિત મહારાજે કહ્યું છે, વાલા તારો વિયોગ, હે પ્રભુ તારો વિયોગ અમને ક્યારે પણ ના થાય, અમને સતત તારું સાનિધ્ય મળ્યા કરે. અયોધ્યાને પણ એમ છે, અમારા રામથી અમે સહેજ પણ દૂર ન ખસી. અને જો રામનો વિયોગ થાય, ભગવાનનો વિયોગ થાય, એની સાથે એ પણ આ શરીર છોડીને એના તાપથી, વિયોગના તાપથી પોતે પણ છૂટી જવા ઈચ્છતા હોય, એમ અયોધ્યાવાસીઓ પણ તૈયારી કરી રહ્યા છે. અત્યંત વિપુલ ન ગણી શકાય એવો અસહ્ય વિયોગની આ વેદના સહન કરતી અયોધ્યાની પ્રજા અકળામણ અનુભવવા લાગી. અંદર ને અંદર અકળામણ અનુભવે, શું થશે? કેમ માણસ જીવતો હોય છતાંય અકળામણ અનુભવે, ઘણી બધી અસુવિધાઓથી અકળામણ થઈ જાય અને અકળામણ સહન ન થાય. કેવી રીતે? માછલાને બધી જ સુવિધા હોય પણ પાણી ખૂટી જાય તો જન જલ ચર ગન સુખત પાણી. વરસાદ પડતો ના હોય, ભયંકર તાપ હોય, તલાવડા સુકાતા હોય અને છેલ્લે થોડુંક જ પાણી રહ્યું હોય અને ઘણા બધા માછલા હોય, એ થોડા પાણીની અંદર જીવાય કેમ? સુખદ પાણી જલચરને, આછું આછું પાણી રહ્યું હોય, ખાબોચિયા થઈ ગયા હોય અને એની અંદર એ માછલા કેવી રીતે જીવી શકે? બિલકુલ પાણી સુકાઈ જાય તો એ મરી જવાના છે. એમ હજુ ભગવાન અયોધ્યામાં છે, થોડું ઘણું પાણી તો છે, એમાં વ્યાકુળ થઈ રહ્યા છે અયોધ્યાવાસીઓ. જનુ જલચર સુખત પાણી, જલચર પક્ષી જીવો તલાવડામાં પાણી ખતમ થવા આવ્યું હોય અત્યારની માફક અને તડપતા હોય, તડપતા હોય, ઊંચા નીચા કૂદતા હોય એમ. અરે જેમ માછલું પાણીની બહાર નીકળ્યું હોય પછી કેવો તોફડે, તફડી તફડીને આખરે મરી, એમ આ અયોધ્યાવાસીઓ ભગવાનના વિયોગના જળ જળ વગર તડફડી તડપી તડપીને મરશે, આવી સ્થિતિ અયોધ્યા લોકોની.